તારીખ 23-8-1996 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 567 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 579
પત્ર ચાલે છે. કોઈ પણ તથારૂપ યોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ જરૂર નથી. અંતર્ભેદ જાગૃતિ થાય એટલે કે અંતરંગ ભેદાઈને જે સંસાર પરિણતિ છે એ ભેદાઈને જાગૃતિ આવે, આત્મ જાગૃતિ આવે. હું દેહ વાળો, શરીર વાળો અને રાગ વાળો છું એવી જે પરિણતિ થઈ ગઈ છે, હું દેહધારી છું, શરીર વાળો છું અને રાગ વાળો છું એ જે પરિણતિ થઈ ગઈ છે, એ પરિણતિ નિદાયને જે જાગૃતિ આવે કે હું આત્મા છું, જાગૃતિમાં શું આવે છે, હું આત્મા છું એમ આવે તો મોક્ષ વિશેષ દૂર નથી. પણ એવું ક્યારે થાય કે કોઈ એવો યોગ બાજે ત્યારે, એવા પ્રકારનો કોઈ યોગ થાય ત્યારે. એવા પ્રકારનો યોગ થાય એટલે કે જીવને ખરેખર આત્મકલ્યાણની ભાવના અંતરથી જાગે અને આત્મકલ્યાણ આત્મજ્ઞાની વિના થવું સંભવ નથી એવું એને યથાર્થ ભાષે અને આત્મજ્ઞાનીને ઈચ્છે, સત્પુરુષને ઈચ્છે, સત્પુરુષને ઈચ્છે તે એવી રીતે ઈચ્છે કે માત્ર સત્પુરુષને ઈચ્છે અને ઓળખે, ઈચ્છે અને ઓળખે તો તે અંતર્ભેદ જાગૃતિ થઈને જ્ઞાની થાય. 335માં એ વાત લીધી છે. પાનું 320 નીચેથી ચોથી લીટી પત્રમાં માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે. ઓળખ્યા પછી આ દશા થાય, ઓળખ્યા પછી આ દશા થાય, એની ભજના થઈ જાય, એની પરિણતિ થઈ જાય. તે જ તેવો થાય છે, તે આત્મા જેવા જ્ઞાની છે એવો થાય. આ સીધી રીત બતાવી દીધી. પણ શરત કે માત્ર જ્ઞાની ને ઈચ્છે, જ્ઞાનીને પણ ઈચ્છે અને બીજું પણ ઈચ્છે એમ એક મ્યાનમાં બે તરવાર નહીં આવે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, તેને જ્ઞાની મળે તો એને ઓળખે છે અને જે ઈચ્છે છે એને મળ્યા વગર રહેતા નથી અને પછી તે તેને ભજે છે, એની ભજના થઈ જાય છે. તે જ તેવો થાય છે અને તે ઉત્તમ મોક્ષુ જાણવો યોગ્ય છે. જો કોઈ મોક્ષુને જ્ઞાનીની ઓળખાણ થઈને ભજના થઈ ગઈ હોય તો તે ઉત્તમ મોક્ષુ જાણવો યોગ્ય છે અને એ જ્ઞાનીક્રમે કરીને થાય છે. સીધો રસ્તો બતાવી દીધો, શોર્ટકટ. આટલા શાસ્ત્રો વાંચે તો જ્ઞાની થાય એમ વાત ન લીધી. કે હા, એવું નહીં, બીજું કાંઈ નહીં. આત્મજ્ઞાન માટે આત્મજ્ઞાની પુરુષ જોઈએ, એ સિવાય બીજો કોઈ એનો ઓલ્ટરનેટિવ નથી. કોઈ ઓલ્ટરનેટિવ, એનો બીજો પર્યાય નથી, વિકલ્પ નથી બીજો. કેમ કે એ રસ્તો અજાણ્યો છે, સૂક્ષ્મ છે, અને નાની સિવાય એ દર્શાવી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. કેમ કે જે નાની નથી તે એ વિષયમાં અંધારામાં ઊભા છે. ક્યાં ઊભા છે? અંધારામાં ઊભા છે. ખબર નથી આત્મા કેવો છે ને કેમ પમાઈ એને ખબર નથી. વળી એક પ્રેક્ટિકલ નોલેજનો વિષય હોવાથી એ વિષયનું શાસ્ત્ર જ્ઞાનથી કોઈ પામી જાય એવું બનતું નથી, સિવાય કોઈ સંસ્કારી હોય. નહીતર શાસ્ત્ર અનુભવી પુરુષોની વાણી છે, શાસ્ત્ર છે તે પણ અનુભવી પુરુષોની વાણી છે. પણ એ વાણીમાં પણ એ પોતે એમ કહે છે કે પૂરી વાત અમે કહી શકતા નથી. એટલે પ્રત્યક્ષ યોગ અનિવાર્ય છે. આત્મજ્ઞાન થવા અર્થે પ્રત્યક્ષ યોગ અનિવાર્ય છે. એવો જે યોગ થાય એને તથારૂપ યોગ કહ્યો, અને તેવો જે યોગ છે એ પણ માત્ર જ્ઞાનીને ઈચ્છે છે એવા જીવ માટે લીધો છે. નહીતર તો અનંતવાર જ્ઞાની મળ્યા છે, અનંતવાર તીર્થંકર પણ મળ્યા છે. જ્ઞાની તો ઠીક, પણ તીર્થંકર અનંતવાર મળ્યા છે. પણ જીવ જો પોતે તૈયાર ન હોય તો એને તથારૂપ યોગ કહી શકાય નહીં. અંતર્ભેદ જાગૃતિ થાય એવો યોગ એને ન કહી શકાય. અને આ રીતે જો અંતર્ભેદ જાગૃતિ થાય આવા યોગે કરી રહ્યા તો એ જીવનો સંસાર છે એનો અંત આવી જાય છે. એ અલ્પકાળમાં મોક્ષને પામશે. હવે આગળ કહે છે કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. શું છે? હવે અંતર્ભેદ જાગૃતિ થાય ત્યાં પછી જે સંસારના પરિણામો છે એમાં તાદાત્મ્ય વૃત્તિ ન થાય. અન્ય પરિણામમાં જો ઘણી તાદાત્મ્ય વૃત્તિ છે તો જીવ તે જીવથી સંસાર તે જીવથી મોક્ષ દૂર છે. કેમ કે તાદાત્મ્ય વૃત્તિ ક્યારે આવે કે જીવને રસ પડે ત્યારે, અને જાગૃતિ ન હોય ત્યારે. રસ પડે એટલે જાગૃતિ ન આવે, જાગૃતિ આવે એટલે રસ પડે નહીં. આ નિયમ છે. જો કોઈ આત્મજોગ બને, એ તથારૂપ જોગ નું નામ હવે શું આપ્યું પાછું? આત્મજોગ. આત્મ કલ્યાણ થાય એવો યોગ એને આત્મજોગ કહે છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. શું કહે છે? કે એવો કોઈ યોગ બને, આત્મકલ્યાણ થાય આ મનુષ્ય ભાવમાં, તો આ મનુષ્યપણાની કિંમત ન થાય. અને નહીતર ખાય પી અને આયુષ પૂરું કરી નાખે, ખાધું પીધું ને સંસાન ભેગો થઈ ગયો, એ મનુષ્યપણાની કિંમત ફૂટી કોડી જેટલી પણ નથી. કેમ? કે એ તો તિર્યંચો પણ એવી રીતે જીવે છે, એક ભરીને તો તિર્યંચો પણ જીવે છે, પશુ પક્ષીઓ પણ એમ પોતાનું પેટ ભરીને જીવે છે, અને મનુષ્ય જો પેટ ભરીને જીવે એટલું જ માત્ર કરે તો એમાં ને એમાં તો કાંઈ ફરક રહ્યો નહીં, બંનેનું જીવન સામાન્ય થઈ ગયું. અત્યારે તો દેશકાળ એવો થઈ ગયો છે કે પોતાની જરૂરિયાતો, પેટ ભરવું એટલે શું, ઈચ્છાનું પેટ ભરવું. આમ તો ત્રણ ચાર રોટલીમાં તો કાંઈ એવો ખર્ચો નથી આવતો, પણ બીજી જરૂરિયાતો ઘણી વધી ગઈ, એટલે આખી જિંદગી એની પાછળ ટીંગાઈ ટીંગાઈને કાઢે, ટીંગાઈ જાય એની પાછળ. જે કાંઈ વ્યવસાયથી અર્થ ઉપાર્જન કરે એની પાછળ આખે આખો ટીંગાઈને જિંદગી કાઢી નાખે છે. પણ જો કોઈ આત્મકલ્યાણનો યોગ બને, જીવને પણ આત્મકલ્યાણની ભાવના જાગે અને આત્મકલ્યાણ થવાના કારણરૂપ અંગરૂપ એવા સત્પુરુષનો યોગ થાય, તો આ મનુષ્ય ભાવનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે, એટલે એની કિંમત થઈ શકે એવું નથી, અથવા એની કિંમત આંકવા માટે કોઈ ટર્મ નથી, કોઈ ટર્મ નથી કે કયા કઈ ટર્મમાં એની કિંમત આંકવી, રૂપિયા આનામાં અંકાય કે ન, કોઈ સોનું ઝવેરાતમાં એ કોઈ ચીજમાં એની કિંમત આંકી શકાય એવું નથી. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી, પશુ પક્ષીને આત્મયોગ બનવું મુશ્કેલ છે. દેવલોકમાં પણ એટલી સંપત્તિને વૈભવ હોવાથી જીવને રસ પણ તીવ્રતા તીવ્ર રસ થઈ જાય છે, નારકીમાં રોગની પીડા અને મારની પીડા એમાંથી જીવ બહાર નીકળી શકે એવો નથી, પીડામાં ઉપયોગ લાગી જાય, તન્મયતા થઈ થયા કરે. એટલે બહુભાગે પછી કોઈ થાય છે, એટલે બહુભાગ શબ્દ લીધો છે, પ્રાય શબ્દ લીધો છે. મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી એમ જાણે અત્યંત નિશ્ચય કરીને શું નિર્ણય કરી નાખવો, આજ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે એવો નિશ્ચય કરવો, કે જો મનુષ્ય દેહ વિના આત્મકલ્યાણનો યોગ વાજતો નથી તો આ મનુષ્ય યુગ મૃત થયા પછી બહુ ભાગ જીવ તિર્યંચ ગતિમાં જાય છે. ખાસ કરીને આપણા સ્તરના જે કોઈ મનુષ્યો છે, જે સામાન્ય રીતે વ્યવસાય નોકરી ધંધો જે કાંઈ કરતા હોય એ કશુંમાં જાય છે, એટલે એનો નિશ્ચય કરીને શું નિશ્ચય કરવો, કે આ દેહમાં જ આત્મકલ્યાણ ઉત્પન્ન થાય એવું કાંઈ કરી છૂટવું છે એમ નિશ્ચય કરવો. કેમ કે મનુષ્ય દેહ વિના અથવા મનુષ્ય ભાવ વિના આત્મકલ્યાણનો યોગ થવો મુશ્કેલ છે, એટલે નિશ્ચય કરી નાખો, નિર્ણય કરી લેવો, નિર્ધાર કરવો કે કરવું જ છે, કરે મારે છૂટકો છે, ગમે તેમ કરીને કોઈ પણ ભોગે કોઈ પણ કિંમતે એમ નિશ્ચય કરવો જોઈએ. વિચારની નિર્મળતા એ કરી, જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. એક એક પ્રશ્નનો જવાબ આપ્યો છે, પ્રશ્ન ઉઠેવા વગર, તો પછી કરવું શું, ચાલો અમારે તો આત્મકલ્યાણ કરવું છે, પણ એવો યોગ બાજે કેવી રીતે કે આત્મકલ્યાણ અમારું થઈ જાય, તો કે વિચારની નિર્મળતા એ કરીને આ શરત મૂકી, અને શુદ્ધ અંતકરણથી. કોઈ જગ્યાએ શું લખે છે, શુદ્ધ અંતકરણથી, અંદરની ભાવના શુદ્ધ, બસ આત્મકલ્યાણ કરવું જ છે, કરવું જ છે એટલે કરવું જ છે, હવે મારે બીજે કોઈ જગ્યાએ મારે સમય અને શક્તિ ખર્ચવી નથી, છતાં પણ કાંઈ કરવું પડે તો એ ઉપર છલ્લો નિરસપણે થઈને કરે, એટલે એમાં ખૂંચી જાય નહીં, નહીતર ખૂંચી જાય એવું છે, ડૂબી જાય એવું છે. વિચારની નિર્મળતા એ ખરી, જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે એટલે જે જે પ્રારબ્ધનો ઉદય આવે અને જે સંયોગ વિયોગ થાય છે એનો જે અનુભવ થાય છે એનાથી પાછો વળે, એમાં ક્યાંય મારે હવે રસ લેવો નથી. જે સંયોગો થવા હોય તે થાવ, જે વિયોગો થવા હોય તે થાવ, મારે મારા આત્મકલ્યાણ સિવાય બીજું કાંઈ પ્રયોજન નથી. એમ જો જીવ પાછો વળે તો સહજમાં તો સહેજે સહેજે કુદરત રસ્તો કરશે એમ કે છે, અને હમણાં જ મળું નહીં થાય, હમણાં જ તેને આત્મયોગ પ્રગટે, હમણાં જ આત્મયોગ પ્રગટે એવું છે. મહાજ્ઞાની પુરુષ છે, કેટલી પ્રેરણા આપે છે વાત, કેટલી પ્રેરણાદાયક છે. જો ભાઈ તને મનુષ્ય ભાવ મળ્યો, કોઈ વિશેષ લાંબી ઉપાધિ પણ અત્યારે નથી કે તારે ક્યાંય ખૂંચીને ડૂબી જવું પડે. હવે તને જો આત્મકલ્યાણની ભાવના જાગે અને સંયોગ વિયોગના પ્રસંગને તું ગૌણ કરી શકતો હો તો તને આત્મકલ્યાણનો યોગ હમણાં જ પ્રગટે એવી કુદરતના ઘરની વ્યવસ્થા છે. આ કુદરતના ઘરની વ્યવસ્થા છે. અસત્પ્રસંગનો ઘેરાવો વિશેષ છે અને આજી તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે. અસત્પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, સત્સંગને છોડીને સારે કોર અસત્પ્રસંગ છે. અસત્પ્રસંગ છે એટલે શું? આત્માનું અકલ્યાણ થાય એવા પ્રસંગો છે, કલ્યાણ થાય એવા કોઈ પ્રસંગો નથી. અને એમાંથી એનાથી આ માણસ અત્યારે માણસ ઘેરાયેલો છે. પરિસ્થિતિ શું છે એનાથી માણસ આ કામ છે, પછી આ કામ છે, પછી આ કામ છે, પછી આ કામ છે, નવરો થાય એવો નથી. અને એવા ઘેરાવામાં ઘેરાઈને અને સંયોગોની મિથામણમાં ચીકણા પરિણામથી પ્રવર્તીને અનાદિકાળનો હિંસત્વ થયો છે. હિંસત્વ થયું એટલે શું? આપણે એમ છે કે તમે આનામાં કાંઈ નથી, હવે આ માણસ સામ નમાનો છે, એ સાહિત્યની ભાષામાં એને હિંસત્વ કહે છે. હં, એનામાં કાંઈ તેવડ નથી, આપણે એમ કહીએ ને શક્તિ નથી, નબળો પડી ગયો છે. ઠીક, અનાદિકાળનો અનાદિકાળથી અસત્પ્રસંગને સેવતા સેવતા આ જીવ નબળો પડી ગયો છે, પરિણામમાં ઘણી નબળાઈ છે. એટલી નબળાઈ છે કે થોડી ઘણી સમજણથી એમ લાગે કે મને આ પરિણામ ન થાય તો સારું, પણ પાછા તરત ચાલુ થઈ જાય, કેમ કે નબળો છે પોતે, પુરુષાર્થ નથી, પુરુષાર્થહીન છે. એવી દશામાંથી અવકાશ પ્રાપ્ત કરવા માટે, એવી દશામાંથી છૂટવા માટે એવી સ્થિતિ તો થઈ ગઈ છે એનાથી. હવે એમાંથી છૂટવા માટે અથવા એવી દશાની નિવૃત્તિ એટલે અભાવ કરવા માટે, કાં તો છૂટી દેવું અથવા એનો અભાવ કરવા માટે, જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે, શક્ય એટલો વધારે સત્સંગ કરે, એમની સત્સંગનો આશ્રય કરે. સત્સંગમાં પોતાને યોગ્ય એવી જે જે વાત પોતાને મળે તે વાતને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે, સમજતા વેત પ્રયત્ન કરે. એણે સત્સંગનો આશ્રય કર્યો, નહીતર સત્સંગમાં મળ્યું એ ત્યાં ત્યાં ખંખેરી નાખ્યા. મોટો ફેર છે. એમ તો શું કરે છે કે પાંચ પછી માણસો ભેગા થાય છે, કોઈ શાસ્ત્ર લઈને બેસે છે અને જે કાંઈ શાસ્ત્રમાં વિષય આવે એની ચર્ચા કરીને ઊભા થઈ જાય. પછી જે જીવન શરૂ થાય સવારમાં કલાક દોઢ કલાક જેને જેવો અવકાશ હોય, નિયમ કરી નાખ્યો હોય કે આપણે સ્વાધ્યાયમાં જવું, મંદિર જવું, સ્વાધ્યાયમાં જવું, પછી સંસારમાં એનું હોય કાંઈ ત્યાંથી ફેરફાર થાય અને એવા જ અસત પ્રસંગના ઘેરાવામાં પાછો ઘેરાઈ જાય. એટલે ઓલા છાંટા ઉડ્યા હોય સત્સંગમાં એ તો ક્યાંય હુકાઈ જાય, એમાં તો હજી છાંટા ઉડ્યા હોય છે, એમાં હજી ક્યાંય ભીંજાણો હતો નથી. એવું ભીંજાય છે એમાં, સત્સંગથી ભીંજાઈ જાય, આત્મકલ્યાણની ભાવનાથી ભીંજાઈ જાય તો એની અસત પ્રસંગમાં એ દશા થાય નહીં, ક્યાંય ઘેરાય નહીં, ત્યાં એને ઉદાસીનતા આવ્યા વગર રહે નહીં, ઉપેક્ષા થઈ જાય. જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે એટલે શક્ય એટલો વધારે. તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થાય, પુરુષાર્થની લાયકાત આવે અને વિચાર દશાને પામે, સ્વરૂપનો વિચાર કરી શકે એવી દશાને પામે, નહીતર મૂળ સ્વરૂપનો વિચાર કરી શકે એવી પરિસ્થિતિ નથી. હું દેહધારી દેહવાળો અને રાગવાળો છું, એમાંથી હું આત્મા છું એમ આવું મુશ્કેલ છે, બહુ કઠણ છે. આશ્રય કરવામાં શું છે કે પ્રયોજન પોતાના નિજ પ્રયોજનનો દ્રષ્ટિકોણ હોય, અને સત્સંગમાં જે પોતાના પ્રયોજનની વાત આવે, દાખલા તરીકે પોતાની ભૂલ પકડાય સત્સંગમાં શું થાય, પોતાની મેળે પોતાની ભૂલો પકડાતી નથી. આ એક સંભવિત પરિસ્થિતિ આ છે, પ્રાય આ પરિસ્થિતિ છે. સત્સંગમાં અનેક પ્રકારે ચર્ચાઓ થાય, અનેક વાતો આવે, એમાં જીવને પોતાની ભૂલનો ખ્યાલ આવે. જેવો એ ભૂલનો ખ્યાલ આવે એટલે એ ભૂલ મટાડવાનો પ્રયત્ન ચાલુ કરે. એને આશ્રય કર્યો કેમ કે એને પોતાના પ્રયોજન ઉપર દ્રષ્ટિ ગઈ, આ રીતે મારું પ્રયોજન માર્યું જાય છે અને આમ ન કરું તો મારું પ્રયોજન સિદ્ધ થાય, એ વાતની સમજ આવે તો જરૂર આત્મવિકાસ થયા વિના રહે નહીં. અને એ પ્રકાર ન હોય દ્રષ્ટિકોણનો તો જિંદગીભર સ્વાધ્યાય કર્યા કરે એક રૂટીન થઈ જશે. શું થઈ જશે? રૂટીન થઈ જશે. તો એ તો બીજા પોતપોતાની સંપ્રદાયની ક્રિયા તો કરે છે, બીજા જીવો પણ મનુષ્યો પણ પોતપોતાના સંપ્રદાયમાં રૂટીન ક્રિયા તો કરે જ છે. કોઈ સામાયિક લઈને બેસી જાય, કોઈ પ્રતિક્રમણ લઈને બેસી જાય, કોઈ માળા લઈને બેસી જાય, પૂજા કોઈ પૂજા ભક્તિ કરી લઈએ, શું કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ તો કરતા જ હોય છે. એની એ રીતે તો આને સત્સંગ કાંઈ એ રીતે કરાય નહીં. સત્સંગ ઘણી કાળજીથી કરવાનો હોય છે, કે આજના કલાકમાં મને લાગુ પડે, મારા પ્રયોજનની વાત ક્યાં આવી? જ્યારે આવે ત્યારે એને એનું તરત ધ્યાન ખેંચાય, શું તરત ધ્યાન લક્ષ જાય એનું, પ્રયોજનભૂત ઉપર જો લક્ષ ન જાય તો એ લક્ષ અપ્રયોજનભૂત ઉપર ગયા વિના રહેશે નહીં. અને અપ્રયોજનભૂત ઉપર લક્ષ રહેશે તો પ્રયોજનભૂત વાત આવશે એ ઉપરથી જશે, ધ્યાન નહીં ખેંચાય. અને એ પરિસ્થિતિમાં કોઈ બી આત્માનો સુધાર થાય શક્ય જ નથી. આટલી કાળજીથી સત્સંગ કરે તો એને સત્સંગનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે, તો એ પુરુષાર્થને લાયક થાય, પુરુષાર્થ એનો જાગે એવી એની યોગ્યતા આવે અને પોતાના સ્વરૂપનો વિચાર કરી શકે, ઊંડો વિચાર કરી શકે એવી દશાને પામે. જે પ્રકારે જુઓ, હવે પ્રારંભ ક્યાંથી કરવો, જે પ્રકારે સંયોગોનું અનિત્યપણું, જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાષે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય, આ રસ્તો બતાવી દીધો. આત્મવિચાર કેવી રીતે ઉત્પન્ન થાય? આત્મા તો અસંગ તત્વ છે, એ અસંગ તત્વને અનુસરીને અસંગ દશા પામવી છે, એની વિરુદ્ધ શું છે? એ વિષયથી વિરુદ્ધ શું છે કે જે સંસાર છે એ સંસારમાં સાર નહીં હોવા છતાં અને સંસાર અનિત્ય હોવા છતાં એને સારભૂત માનીને એમાં નિત્યપણું થાપીને પ્રવૃત્તિ કરે છે, આંખ વીંચીને છે અનિત્ય, પણ એને અનિત્ય ભાસતો નથી, જાણે હું કાયમ રહેવાનો છું, આ ધર્મમાં હું કાયમ રહેવાનો છું એમ માનીને લાગી રહીએ છે. ત્યારે કહે છે કે જે પ્રકારથી અનિત્યપણું ભાસે, જે પ્રકાર એમાં એ પ્રકારનો સત્સંગ, એ પ્રકારનું સદવાંચન સ્વાધ્યાય, એ જ પ્રકારની ચર્ચા અને એ જ પ્રકારનું પોતાનું ચિંતન, એમાં આ સંસારનું અનિત્યપણું એટલે ક્ષણિક છે, એમાં રસ લેવા જેવું નથી. આપણે મુસાફરી કરવા જઈએ અને કોઈ જંકશન ઉપર ગાડી બદલવાની હોય, ટ્રેન બદલવાની હોય, અને વેઇટિંગ રૂમમાં આપણે થોડો ટાઈમ કાઢવાનો હોય તો એ વેઇટિંગ રૂમનું રિપેરિંગ કરવા લાગીએ ખરા? હે, થોડો ટાઈમ આવશે ત્યાં પછી આપણે તો અહીંથી રવાના થવું પડશે. એમ આ ભાવમાં જે કાંઈ સંસારી સંયોગો છે એ બધા વેઇટિંગ રૂમ જેવા છે. ઓલા પણ તો સમય નિશ્ચિત છે કે આટલા ટાઈમે તમારી ટ્રેન આવવાની છે, ત્યાં સુધી તમે આરામ કરો. અહીંયા તો સમય નિશ્ચિત નથી, અનિશ્ચિત સમય છે, અનિત્ય પણ છે અને અનિશ્ચિત પણ છે. કોઈ નિયમ નથી, કોઈ જન્મતા વેત મરે છે, શું પણ તો કેવું છે આયુષ્યનું, મનુષ્ય ભવનું, કે કોઈ તો માતાના ગર્ભમાં આવે ને ત્યાં મરી જાય, જન્મ થયા પહેલા, કોઈ જન્મીને મરે, કોઈ દિવસો કાઢે, કોઈ મહિનાઓ કાઢે, કોઈ વર્ષો કાઢે, એનું કઈ ઠેકાણું નથી. અને અસારપણું, સાર નામ સુખરૂપ, સાર એટલે સુખરૂપ, કે સંસારમાં ક્યાં સુખ છે, ક્યાંય છે નહીં. અનિત્યતાનો ભય છે, અકસ્માતનો ભય છે, મૃત્યુનો ભય છે, રોગનો ભય છે, પીડાનો ભય છે, ચોરી લૂંટનો પણ ભય છે, અરક્ષણનો પણ ભય છે. કોઈ રક્ષણ આપી શકે એવું નથી. એટલે બધા દુઃખદાયક વાત છે. એ બધા ભયથી ઘેરાયેલા માણસને બધું દુઃખદાયક છે, અને ઈચ્છા પ્રમાણે મોટા ભાગે બનતો નથી. તકલીફ શું હોય છે, બીજા સંયોગો નબળા ન હોય, પણ એક ઘરમાં બે જણા કે બાર જણા જે રહેતા હોય, પ્રકૃતિનો મેળ ખાવો મુશ્કેલ છે. એનું સમાધાન જ ન થાય કોઈ દી, એનું સમાધાન ન થાય. એકબીજાને પ્રકૃતિનો મેળ ન ખાય, એનું દુઃખ, એનું દુઃખ, એનું અસમાધાનનું દુઃખનું કરવું શું. ફળ દઈને ક્યાંય છેડો તો ફળાયું હોય નહીં, હારે રહીએ છૂટકો અને મેળ ખાય. આ બહુ સંપન્ન ઘરોમાં પણ આ પરિસ્થિતિ જોવામાં આવે છે. એટલે ક્યાંય સંસારમાં સુખ છે એમ છે, સમાધાન જ ન થાય ને. અજ્ઞાન દશામાં સમાધાન થાય કેવી રીતે, કેવી રીતે આમ કેમ, આમ કેમ, આને આમ કેમ, આમ આને આમ કેમ, ને આને આમ કેમ, એનાથી આકુલતો આકુલતો. ક્યાંય સંસારમાં સુખ નથી એવું અત્યંત પણે ભાષે, એવું ઉપર ઉપર ભાષે એમ નહી, એવું અત્યંત પણે ભાષે. તો એ પ્રકારથી આત્મકલ્યાણનો વિચાર ઉત્પન્ન થાય, ખરેખરો યથાર્થપણે. યથાર્થપણે ઉત્પન્ન ક્યારે થાય, આપણે એટલા માટે આ લઈશું. તમને વેદના ન આવતી હોય તો બાર ભાવનામાં જાઓ, અનિત્ય ભાવના ને અસરણ ભાવના છે કે નહીં, એટલા માટે છે કે એ પ્રકારે વસ્તુનું સ્વરૂપ અત્યંતપણે ભાસે તો એના ફળ સ્વરૂપે આત્મકલ્યાણનો વિચાર ઉત્પન્ન થાય, તો આત્મકલ્યાણનો વિચાર આવે. આ સુધી વાત લખ્યા પછી હવે પોતાની વાત લખે છે. શું કરે છે, સુભાગભાઈ ઉપરનો પત્ર છે, અને સુભાગભાઈ સાથે એમને આત્મીયતા એટલી બધી હતી કે પોતાની દશાની વાત જેમ છે એમ વ્યક્ત કરતા હતા. હવે આ ઉપાધિ કાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આરતી થયા કરે છે. 28મું વર્ષ છે, 24 વર્ષથી સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થયું. એ પહેલાની ભૂમિકાથી વૈરાગ્ય તો શરૂ થઈ ગયો છે, મોક્ષની ભૂમિકામાંથી વૈરાગ્ય તો શરૂ થઈ ગયો છે. એટલે જે કાંઈ 5-6 વર્ષ વ્યવસાયમાં ગયા એમાંથી હવે છૂટવું છૂટવું થઈ ગયું છે. 25મે 26મે વર્ષે નિવૃત્તિના વિચારો ખૂબ આવ્યા છે. 28મા વર્ષે તો એમ લખે છે કે આ વેપાર ધંધાનો જે ઉપાધિનું કામ છે એનાથી હવે સાવ મૂકી દેવું છે, એ બધું સાવ મૂકી દેવું છે. અત્યારે આત્મકલ્યાણ માટે એ પ્રકારમાં આવનાર કોઈ જીવ હોય, નહીતર એ ઉંમરમાં આવી શકે. આરતી એટલે શું, આર્ત ધ્યાનના પરિણામોની પરિણતિ થઈ ગઈ છે એને આરતી કહેવામાં આવે છે. જરાય ગમતું નથી, અર્થ ધ્યાન થઈ જાય છે. ધંધો કરવો એ રસ્તો આવતો નથી, રસ પડતો તો નથી, પણ અર્થ ધ્યાન થઈ જાય છે. અહીંથી ક્યારે છૂટીએ? હવે આ ધંધાના કામોથી ક્યારે છૂટીએ? અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે, જે સમય પસાર થાય છે, તે આ જીવનું શિથિલપણું છે એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે, એવું જ્ઞાન દશામાં આ વાત છે. આવી સમર્થ જ્ઞાન દશા હોવા છતાં એમ પોતાને માટે વિચારે છે કે આમાં હું છૂટવાના પરિણામ તો મને થાય છે, પણ એમાં સમય જાય છે ને છૂટાતો નથી, તો એટલું મારું શિથિલપણું મારે સમજવું જોઈએ એવું પોતાને લાગ્યા કરે છે, ફીલ થાય છે. અને એવો નિશ્ચય પણ એવો જ રહે છે કે મારું શિથિલપણું છે. પોતાની સરળતા અને નમ્રતા કેટલી હતી, મુમુક્ષુએ શું જોવું, એમની સરળતા અને નમ્રતાને જોવી, એમના શિથિલપણાને જોવું. પછી કોઈ પણ વાતને ક્યાં ઉભા રહીને જોવી એ મહત્વનો વિષય છે. હું મિત્ર જ્ઞાનીનું શિથિલપણું જોઈને એની ચર્ચા કરે, જો એમને પણ શિથિલપણું હતું તો આપણે તો રહ્યા જ્ઞાની, ઠીક, તો પછી આપણે તો રહ્યા અજ્ઞાની, આપણને તો હોય જ ને શિથિલપણું, એમ નહીં, એમ ન લેવાય. એમણે જે વાત કરી છે એ એમની સરળતા અને નમ્રતાને લઈને એ વાત કરી છે. આત્મીયતા ઘણી હતી સુભાગભાઈ સાથે, એટલે એ વાત કરી છે. આપણે ગુણને જોવા, દોષને જોવા, તેમાંય પણ નાની પુરુષના દોષને જોવા, એ તો સીધું જ નીચે ઉતરી જવાનો, અભક્તિ થવાનો પ્રકાર થઈ જાય છે. આ પોતે જ વાત કરે છે ને કે અમારું જે શિથિલપણું છે એમ પોતે વાત કરે છે. તો એમણે પોતાના દોષની વાત કરી ને, તો એની ચર્ચા આપણે કરવી ન કરવી હવે, એમ કે છે. આપણે એમના ગુણની ચર્ચા કરવી, એમના દોષની ચર્ચા કરવી. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં, જો નાની પુરુષનું અવલંબન ન લેવાય એમ કે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. બુદ્ધિ એટલે અભિપ્રાય, મારો એવો અભિપ્રાય નથી કે જનક મહારાજે તો રાજ કરતા કરતા આત્મ સ્વભાવમાં રહેતા હતા, માટે મને પણ હવે વાંધો નથી, હું વેપાર કરતો કરતો આત્મ સ્વભાવમાં રહીશ. એના પુરુષાર્થ કરે એનો વાંધો નથી, પણ અવલંબન લેવાય, અવલંબન લેવાય નહીં. અવલંબન લેવાનો અભિપ્રાય પણ હોવો જોઈએ, એમ વાત છે. અવલંબન લેવાઈ જાય તો એનો નિષેધ આવવો જોઈએ, પણ જો અભિપ્રાય પૂર્વક અવલંબન લેવાઈ જાય તો છૂટવું મુશ્કેલ પડે, તો ડબલ અપરાધ થાય. અભિપ્રાય નો પણ દોષ અને અવલંબન લેવાનો પણ દોષ, બેવડો દોષ થાય. એ બેવડા દોરે પાકું બંધન થાય, કાચું બંધન થાય નહીં. એના બદલે શું લેવું? જનકાદિનું આલંબન લેવું લેવું, આલંબન લેવું તો કોનું લેવું? કથાનું યોગમાં કેવી રીતે લેવું? કે શ્રીજીન જેવા જન્મ ત્યાગી જે તીર્થંકર દેવ છે, એ તો ત્રણ જ્ઞાન લઈને આવે છે માતાના પેટમાં, મતિશ્રુતને અવધિ, ત્રણેય સમ્યક છે, ત્રણેય સમ્યક છે. એટલે જન્મ ત્યાગી જેવા છે, જન્મથી જ ઉદાસીન છે, અને ક્યાંય જન્મથી જ આકર્ષણ થાય નહીં. તો જન્મે છે તો રાજા મહારાજાને ત્યાં, કોઈ સાધારણ કુટુંબમાં એનો જન્મ થતો નથી, ઉચ્ચ કુટુંબમાં જન્મ થાય છે. શું તીર્થંકર ક્ષત્રિય જ હોય, ઠીક, તીર્થંકર હોય તે ક્ષત્રિય જ હોય, વાણિયાએ નહીં ને બ્રાહ્મણે નહીં, શૂદ્રનો તો સવાલ નથી, કેમ કે નિજકુળ નિજગોત્રમાં તીર્થંકર ગોત્ર છે, પોતે જ ઊંચું ગોત્ર છે એટલે નિજગોત્રમાં તો જન્મે નહીં, પણ બ્રાહ્મણ અને વૈશ્ય છે એ પણ નહીં લ્યો. શું કારણ છે? ક્ષત્રિય છે એ વીર્યવાન હોય છે. કેવા હોય છે? વીર્યવાન હોય છે, બહાદુર હોય છે, પુરુષાર્થ વાળા હોય છે. એક ઘાને બે કટકા, હા, ધીમે ધીમે કામ કરે નહીં. વાણિયા છે એ ગોટાળો કર્યા કરે, હા, કરશું કરશું, હવે જરાક થોડુંક આટલું થઈ જાય ને, હવે કે આટલું કે પતી જાય ને, પછી જરાક આપણે આગળ ચાલશું, એક આ કામ બાકી છે હજી, બાકી આમ વાંધો નથી, પણ આ થોડુંક બાકી રહી ગયું, એ પૂરું થાય તો કંઈક બીજું દેખાય પાછું એને, હા, એ ગેંગે ફેફે ત્યાં જ કરે એને, એનું કામ નહીં. તીર્થંકર થવામાં એનું કામ, અને બ્રાહ્મણ તો દિનવૃત્તિ વાળા થઈ ગયા બધા, બ્રાહ્મણ થયા એ બધા દિનવૃત્તિ વાળા થઈ ગયા, એ દિનવૃત્તિ વાળા ન હોય. શું એવા જે તીર્થંકર જન્મ ત્યાગી જેવા, જન્મથી ત્યાગી જેવા, શું પણ છોડીને ચાલી નીકળ્યા, આ આલંબન તો ક્યાંથી લેવાનું છે? રાજા મહારાજાને ત્યાં ઘણી વૈભવ અને સાહેબી હોવા છતાં પણ છોડતા વાર લાગી. એવા ભયના હેતુરૂપ ઉપાધિ યોગ, ભયનો હેતુરૂપ ઉપાધિ યોગ છે, કે એ ઉપાધિમાં પ્રવૃત્તિ કરતા કરતા જીવ અનેક પ્રકારના કર્મ બાંધે છે અને પરિભ્રમણ કરે છે. પરિભ્રમણના ભયનો હેતુ છે એની અંદર, તેની નિવૃત્તિ, તેમાંથી નવરા થઈ જવું, એ નિવૃત્તિ, ઉપાધિ યોગની નિવૃત્તિ, એ નિવૃત્તિ કરતા કરતા આ પામર જીવ કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. એમ જ કરવા યોગ્ય છે. હું કેવી વાત, પોતાને પામર ગણાવી દીધા છે, પોતાને માટે શું શબ્દ વાપર્યો, નાન દિશા છે. તો એ કહે છે કે પુરુષાર્થ ઉપાડીને આગળ કેમ ચાલતો નથી? મારે આ ભવમાં મોક્ષ લેવો છે, 28 વર્ષ થઈ ગયા આ શરીરને, શું ત્યાં સુધી આમનામાં વેપારમાં ફસાયેલા રહેવાનો? અમરતા છે, શું એમ જોવે છે? એટલે એમાંથી છૂટવા માટે સમય વ્યતીત કરશે, સમય વધારે જશે, અકલ્યાણ થશે. અશ્રેય એટલે અકલ્યાણ થશે. મારે આ ગુણ સ્થાને લાંબા સમય મારે ટકાટક રહેવાય નહીં, જેમ મુમુક્ષુતામાં જૂનું થવાય નહીં એમ કહે છે. જ્ઞાન દશા પામવી જ જોઈએ, ત્વરાથી પામવી જોઈએ એમ જ્ઞાની એમ વિચારે છે કે ચોથા ગુણ સ્થાને પણ લાંબુ રહેવાય, ઉપરના ગુણ સ્થાને આરૂઢ થવું જ જોઈએ, ત્વરાથી થવું જોઈએ, મોડું શું કરવાય એની અંદર, ઠીક. કાળજી હોય છે. મોક્ષ માર્ગમાં વિચરનારા મહાત્માઓની એવી કાળજી હોય છે તો અશ્રેય થશે, તો એ કઈ કલ્યાણ નહીં થાય. એવો કાળ જશે તો એમાં કઈ કલ્યાણ નહીં થાય. એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, જીવને સાવધાની આવે છે જાતની, શું અને સાવધાની જ કર્તવ્ય છે. એવી જે સાવધાની છે એ કરવા યોગ્ય છે અને સાવધાની રહેવા યોગ્ય છે, એમને એક જગ્યાએ પડ્યું રહેવાય, આગળ ચાલવું જ જોઈએ, ચાલવું જ જોઈએ અને બહુ કાળજીથી ચાલવું જોઈએ, એવી જાગૃતિ છે. જ્ઞાન દશામાં એવી જાગૃતિ છે અને એમાં મોડું થાય ને કાળ જાય તો પોતાની પામરતા છે એમ કહેતા વાર લાગતી નથી. સુભાષભાઈ પાસે મોટા થઈને રહેવું એમ નથી એમ કહે છે, ઠીક જરાય નહીં, મોટો જરાય નથી. નીતરી તો એને ભગવાનની જેમ જોવે છે, પરમેશ્વરની જેમ દ્રષ્ટિએ જોવે છે. શું પોતે જરાય મોટો રાખતા આમ છે, ગુણ જોવા જેવા છે, આમાં જે ગુણ છે એ દર્શન કરવા જેવા છે. હજી થોડો ભાગ બાકી છે પત્રનો. વિશેષ આપણે